padat keluar masing. Jadi supaya dengan total terungkap ini sebuah mungkin artikel tersebut atau tentang apa benda itu.
દશા જે અત્યારે કેવળ જ્ઞાન રૂપે વર્તી ગઈ છે એ પરમાત્મા Deus que é. Você não me quer. Não, você não me quer. Eu vou de char uma. Char da vida uma. Alfa, que é meu poder feia. E me... Algum eu vou me passar o meu problema. E eu vou de char uma. E eu vou de char uma. E eu vou de char uma. E રજીવન વિદ્યમાનતા એને ત્યાં ચાર અધાતી કર્મી હોવાને કારણે એ હજી ચાર ગુણો શુભ થઈ ગયા અને ચાર ગુણોની પરિપૂર્ણતા બાકી હોવાને કારણે હજી એને કેવળ જ્ઞાન છે, હજી સિદ્ધ દશાની નથી. એવું કોઈ અદભુતતાવાળું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે એની ચર્ચા જે મંદિર છીએ નાનાવરની દસમાવરની અંતરાય અને નવમી એવા ચાર અતિક્રમો જયારે ચાલ્યા હતા ત્યારે એને અભિયંત પ્રસાદ કેવળ જ્ઞાન એવું વિસ્તાર થઈ જાય એની સુંદર ચર્ચા જે ગુરુદેવશ્રી દ્વારા આમાં કરી અને હજી એને સિદ્ધ દશા આવી નથી અને અભિયંત પરમાત્માને પણ યોગ કંપન ચાલુ રહે છે. મન વચન કાયના જે યોગ હોય છે એનું કંપન એને ચાલતું હોય છે, કારણ કે એની દેહની સ્થિતિ હોય છે, હલનચલનની ક્રિયાઓ પણ ચાલતી હોય છે. તો એ બધી ક્રિયા એ યોગ ગુણ યોગના કંપન સાથે સંકળાયેલી છે. એટલે એવી સ્થિતિ કેવડી પરમાત્માની પણ હોય છે, કારણ કે હજી એને પ્રતિજીવી ગુણ ચાલે છે, એનો સ્વભાવ હજી વર્તે છે. કેમકે એ હજી પરિપૂર્ણ સુખ સાથે નથી. જયારે એની સિદ્ધ સાથે અને અવ્યાવાદ ચારિત્ર આવે છે ત્યારે ચાર અજ્ઞાતી કર્મનો ભાવ થઈ અને એની સિદ્ધ કર્મો જે હિંસ્થાન થી પણ પ્રગટ થઈ જાય છે એવી કોઈ ચર્ચા હજી ગુરુદેવશ્રીમાં આપણી સામે મૂકી અને ખૂબ સરસ ચર્ચા સુંદર જીવન પણ એટલું કે હવે ચાર કર્મ જે બાકી રહેશે વેદની આ ચાર કર્મ છે એ બધી સિદ્ધિ છે. અપૂર્વ અવસરમાં આવે છે ને અપૂર્વ અવસર થી શ્રીમદ રાજચંદ્રજીએ જે કાર્ય બનાવ્યું છે તે અપૂર્વ અવસરમાં એમને પોતાની દશા પરિપૂર્ણ કેવી રીતે થાય એવી ભાવના માટે આપણે અપૂર્વ અવસર બનાવ્યું છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું, બાહ્યાંતર ઉત્પન્ન થયો પરિપાટી વૃદ્ધિગત પોતાની કેવી રીતે થાય અને કેવી રીતે હજી સહયોગી કેવડી પણ હોય પણ અયોગી કેવડી પણ કેવી રીતે આવે અને અવ્યાપાર ચારિત્ર એની સ્થિતિ કેવી રીતે પ્રગટ થઈ જાય એનું પૂર્ણ વર્ણન શ્રીમદ રાજચંદ્રજીએ અપૂર્વ અવસરમાં કરેલું છે. આ અપૂર્વ અવસર જે આપો છે એના ઉપર પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યા છે. એટલે જ્ઞાનીઓની સ્થિતિ જે જ્ઞાન પણ સિદ્ધાંત પણ લીનતા પણ જે જાણતી હોય છે એમાં સમય પ્રસંગમાં ચતુર્થ સ્થાન આવે છતાં પણ તે સંતોષાય નથી થતા. એને ખ્યાલ હોય છે કે હજી ઘણું બાકી છે, હજી તો ખાલી એક શરૂઆત થઈ છે, હજી તો ઘણો લાંબો પંથ કાપવાનો છે. એમ કરીને જ્ઞાની ત્યારે પોતાની શુદ્ધ પર્યાય પણ પ્રગટ થાય તો પણ ખરેખર એના પ્રત્યે કદી મોહિત થતા નથી, એનો એને આહાર નથી લઈ શકતો. ઓહો, સમય દર્શન પ્રગતિ, સમય જ્ઞાન પ્રગતિ, સમય ચારિત્ર પ્રગતિ. બીજી બે શ્રી કે છે કે હવે અંદર હતું એ બહાર આવ્યું એમાં તમને શું આશ્ચર્ય થાય છે. અંદરે પડ્યું હતું એ બહાર આવી ગયું, અંદર સમય દર્શન થવાની યોગ્યતા પડી હતી બહાર આવી ગઈ એમાં તને આશ્ચર્ય શું થાય છે. મિથ્યા દર્શન થાય તો તને એમ સમજ્યું કે આ કેમ છું, સમય દર્શન થાય તમે એમાં તને આશ્ચર્ય શું થાય છે એવી સ્થિતિનું વર્ણન પૂજ્ય દેવશ્રી પણ એવી વાત કરતા હોય છે. એટલે અહીંયા જે કહેવા માંગે છે કે अव्यभाचार करके क्या वेद में आदि चार कर्म वर्ते जहां बड़ी जिंदगी भर आकृति मात्र जो ये आयुष आधीन जे स्थिति है आयुष पूर्ण मटी देही मात्र जो आखी अपूर्व सभी चर्चा कुछ गुरुदेव से ये 148 कर्म प्रकृति ये 85 कर्म की प्रकृति के भी अदा की कर्म नहीं बाकी हुए जिन वर्णन कौन हमारा हम एक एक प्रकृति की बात करी ने कुछ गुरुदेव से ये आपको वर्णन मान अपनी समझ अपने चलन मालिकों जे में आप तो बता रहे जानकारी होती हो बहुत सारा भी ग्रंथ है हमारा विस्तार न आ रहे थे कोई ने विशेष हमारा समझन तो कम आओ हो तो हमारा बदु स्वरूप चोखू बतावा ये चर्चा थी आप अच्छी एक पची एक एक पची एक पड़ोसवा ने पद एना पूरा करे छे एमां छेलू पर जे एमां लेवू छे एमां आ धोबी ना दृष्टांत वाली चर्चा छे ये समयसार परमात्मा की 35 की गाथा नो पड़ोस छे समयसार परमात्मा की 31 32 33 गाथा छे ई जितेंद्रिय जीव थवानी अने एमां त्रण प्रकार की स्थिति आवे छे 34 की गाथा मां ज्ञान प्रत्याख्यान नी चर्चा छे 35 की गाथा मां ધોબીના દ્રષ્ટાંતથી એમાં સ્વપર્ણ ભેદનાની ચર્ચા આ મારું લાગતું હતું ત્યાં ચિહ્ન દેખાણું ત્યાં એને ખબર પડી કે આ મારું નહીં બસ એટલામાં એની દ્રષ્ટિ ધોબી ઉપર જાય છે એમ કે છે એમાં કે દ્રષ્ટાંતની દ્રષ્ટિ હજી તો જૂની ન થાય ત્યાં અનુભૂતિ થઈ જાય એવું પરસમાં લીધું છે અને વાંચો દ્રષ્ટાંતની દ્રષ્ટિ હજી તો જૂની ન થાય એટલે કે જ્યાં દ્રષ્ટાંત આવું આપે ધોબીના દ્રષ્ટાંતે કે જે ભૂલથી પોતાનું વસ્ત્ર માનીને કોઈ જીવ એને ઓઢી લે જ્યાં એને ખબર પડી જાય કે આ વસ્ત્ર મારું નથી એવું દ્રષ્ટાંત આપે એ દ્રષ્ટાંતની દ્રષ્ટિ હજી તો એ દ્રષ્ટાંત સમજાય અને એની દ્રષ્ટિ થાય એ જૂની ન થાય કે અનુભૂતિ એવી કોઈ જીવની સ્થિતિ હોય છે અનુભૂતિ છે ને અનુભૂતિ એવી વસ્તુ છે અનુભૂતિ જીવને બોજો લાગે છે અત્યારે અનુભૂતિની તો કેટલી કેટલું વર્ણન આવે છે કેટલું વાંચન જોઈએ કેટલો સ્વાધ્યાય જોઈએ કેટલા પ્રકારનું ઝાંકણું થાય ત્યારે ખરેખર અનુભૂતિનો જન્મ થાય ઉદ્દેશની ઘણી વાત હવે તારો સંયોગસમ થોડો હોય ને એવી તું ચિંતા ન કર પણ સત્ય વસ્તુ જેટલી હોય ને થોડી પણ સત્ય હોવી એને તું ભ્રમણ થોડો પણ સત્ય શુદ્ધ ભાવ ચૈતન્ય પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય એવી એક પોતાનું સ્વરૂપ એક એનું ઉત્પાદમાં થતું જ્ઞાન પરિણમન અને એ જ્ઞાનની જ્ઞાનના પરિણમનમાં પ્રત્યેક સમયે ઝડપતા જ્ઞેયો બસ એ જ્ઞાનનો પરિણમનમાં ઝડપતા જ્ઞેયો છે ત્યાંથી છૂટી અને જ્ઞાન જ્યાંથી આવે છે હું ડાયરેક્ટ ભાવ છું એવી દ્રષ્ટિ થાય તો માર્ગ એકદમ સરળ છે અઘરું બિલકુલ નથી પણ ઝાઝા વિસ્તારમાં જીવ બહુ પડી જાય ને બહારના તો પછી એ વિસ્તાર પોતે ચાદર પાથરી હોય તો પોતે જ સંકેલવી પડે એટલે જાણવાનું અમુક અપેક્ષાએ પ્રયોજનભૂત તત્વ વિશેનું હોવું જરૂરી છે પણ પછી બાહ્યના જાણપણામાં જો જીવ રોકાઈ જાય તો એને અનુભૂતિ ખૂબ કઠિન ખૂબ કપરી એમ શાસ્ત્રમાં ઘણો વિસ્તાર દરેક શાસ્ત્રો વ્યવહારના કથનોથી ભરેલા છે વ્યવહારના કથનો ન હોય ને તો શાસ્ત્રની રચના જ નથી એમાંથી આપણે નિશ્ચય શોધવાનો હોય છે એમ કીધું ને કે આંધળો હોય એ આંધળો દેખતો ક્યારે થાય આંધળાને દેખાય જ નહીં આંધળો આંખ ખોલે તો દેખતો થાય આમાં શાસ્ત્રમાં એવી સુંદર સુંદર વાતો આવે ત્યારે એ આંધળો થઈ જાય અને જ્યારે એની જાણપણાની ચર્ચાઓ આવે સમજણની વાત આવે અને સમજણના પિંગમાં જવાની વાત આવે ત્યારે આંધળો અને જેટલા વિષયો 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 એક પછી એક પછી એક વિચારની પ્રકૃતિની વાત આવે
તો એ બરાબર ધ્યાન રાખીને સાંભળશે. હરિયંતપણું થશે પછી આ પ્રકૃતિ મને હેરાન કરશે એને વિચારધારા ચાલવા માંડે. પણ એ પોતાની આંખ એટલે કે પોતાની દ્રષ્ટિ, દ્રષ્ટિ જયારે ચૈતન્ય સત્તાની વાત ચાલતી હોય, જ્ઞાન દર્શન સુખ વિરિય પ્રગટ થઈ ગયા, એ કેવી રીતે થયા? જ્ઞાન દર્શન સુખ વિરિય અરિયત પરમાત્મા ને પ્રગટ થયા, એ પ્રગટ થયા કેવી રીતે? તો એ અંતર સ્વભાવ નું લક્ષ કરે ત્યારે આવું પ્રગટ થવું આવે. તો એ અંતર સ્વભાવ નું લક્ષ કેવી રીતે કરવું, એમાં અહમ કેવી રીતે કરવું, એ તરફ પોતાના જ્ઞાન ને દોરી કેવી રીતે જવું, એ વિચારધારા જ્યાં સુધી એને ન ચાલે તો પછી એ બીજા જાણપણાના વિશે અમારો નહીં. બે પ્રકારની વાત આવે, એક આદરવા માટેની વાત આવે શાસ્ત્રોમાં, અને એક જાણકો કરવાની વાત આવે. એમાં જેવો જેને રસ હોય ને એમાં એ છોટી જાય. જ્યાં એનો રસ ચાલતો હોય એમાં એને એનો ભાવ એકત્ર કરી. એટલે આ જૈન દર્શન એટલું સુંદર છે કે દ્રષ્ટાંતની દ્રષ્ટિ હજી જૂની ન થાય ત્યાં અનુભૂતિ થઈ જાય. એવી વાત જયારે અમૃતચંદ્ર આચાર્ય, રાજમનજી અને બનારસી દાસ કહેતા હોય તો પણ એની દ્રષ્ટિ ખુલે નહીં, એને વિચાર પણ ન ચાલુ થાય કે આ શું કહેવા માંગે છે. એની દ્રષ્ટાંત કે છે ત્યાં મારી દ્રષ્ટિ પડી જશે આત્મા ઉપર. એટલું બધું આ સરળ છે, એકદમ સરળ છે. જ્યાંથી કહેવામાં આવે છે ત્યાંથી તું વિચાર, ત્યાંથી તું વિચાર નથી કરતો એટલે તને કપડું લાગે છે, એટલે તને અઘરું લાગે છે. એવી કોઈ સુંદર ચર્ચા આ નાટક સમયસ્તારમાં આપણે હમણાં સાંભળી. હવે આપણે આજથી સમયસ્તાર ઉપર આપણે ચર્ચા ચાલુ કરીએ છીએ. સમયસ્તાર પરમાગમની 14મી ગાથા છે. સમયસ્તાર પરમાગમ તો કુંકુત આચાર્ય દેવે એની રચના કરેલી છે, અને એમાં પણ જીવ નામનો જે અધિકાર છે એની આ 14મી ગાથા અને 15મી ગાથા. 14મી ગાથા સમ્યક દર્શનની ગાથા છે અને 15મી ગાથા છે એ સમ્યક જ્ઞાનની ગાથા છે. મુખ્યપણે 1-12 ગાથામાં વિધિતા આચાર્ય ભગવાને કહી અને 13મી ગાથામાં નવ તત્વના નામ આપ્યા, અને એ નવ તત્વના નામ આપ્યા બાદ એમણે 13મી ગાથા પૂરી કર્યા પછી 14મી ગાથાની શરૂઆત એ સુંદર રીતે કુંકુત આચાર્ય દેવે કરી, અને એ 14મી ગાથા આખી પોતાનું આત્મસ્વરૂપ કેવું છે એમ બતાવતી આખી 14મી ગાથા છે. અવધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત એવા પાંચ કોઈથી, એવા આત્માના પાંચ વિશેષણથી આત્માની સ્થિતિનું વર્ણન 14મી ગાથામાં આવે છે. અને એ 14મી ગાથામાં જે પાંચ વિશેષણથી આત્મા બતાવ્યો છે એ વદ સ્પષ્ટ આદિ ભાવથી કેવી રીતે જુદો છે એની આખી ચર્ચા 14મી ગાથામાં આવે છે. અને 15મી ગાથામાં જ્ઞાનના વેદનાથી અને જ્ઞાન જૈન શાસન બીજું 15મી ગાથા, એમાં જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર જ્ઞાનની ચર્ચા આખી 15મી ગાથામાં આવે છે. કે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ. અને 14મી ગાથામાં સમ્યક દર્શન વિષય ઉતારી રૂપે કેવો છે, તો કે એ અવધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત એવો એ ત્રિપારી દ્રવ્યના વિશેષણોથી ત્રિપારી દ્રવ્યને બતાવે છે. એવી અપૂર્વ 14મી ગાથા સમ્યક દર્શનની ગાથા છે. એ આપણે લેવી છે. એની પહેલાનો એ 10 નંબરનો કળશ છે, એના ઉપોદઘાત રૂપે કળશ છે 14મી ગાથામાં. અમારે હમણાં અહીંયા 10 કક્ષામાં પણ 14મી ગાથા મને એમ છે ચાલે એટલે મારે વાત કરી કે 14મી ગાથા ચાલી ગઈ છે. પણ એવું છે કે કોઈ પણ ગાથા ચાલી ગઈ હોય વારંવાર વારંવાર તમે ભૂટો તો યાદ હોય તો પાકું જાય, અને ભૂલાઈ ગયું હોય તો ફરીથી યાદ આવે. ગુરુદેવ શ્રી કહેતા હતા કે કોઈ પણ આચાર્ય ભગવાનની ગાથા લો અને વારંવાર વારંવાર તમે સાંભળો તો એમાં કોઈ દુઃખી દોષ છે નહીં. આપણે સાંભળી લીધી હોય પણ આપણને ખ્યાલમાં ન હોય તો એ આપણે સાંભળી જ નથી. એટલે જયારે 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 કોઈ ગાથા લેવામાં આવે તો એના ભાવનો ખ્યાલ હોય તો જ્ઞાનપૂર્વક આપણા ઉપયોગની સૂક્ષ્મતા કરીને જો પકડવાનો પ્રયત્ન આપણે કરીએ તો એ ગાથાનું મર્મ આપણા જ્ઞાનમાં એકદમ કોતરાય જાય. એ આપણે અપૂર્વ ગાથા છે 14મી ગાથા समय दर्शन भी लाता है। समय दर्शन की प्राप्ति जीवने के रूप होता है। अनादि पार्थी जीव मिथ्या दर्शन प्रगट अवस्था में अनादि पार्थी मिथ्या दर्शन की प्रवृत्ति चालू हुई है। अनादि जीव है समय पायमो नहीं અને મિથ્યાત્વ સાથે લઈ અને પરિભ્રમણ કરતો 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 મહા મુશ્કેલીથી અહીં સુધી પહોંચ્યો છે, પણ હજી એનું મિથ્યાત્વ જીવતું રહી ગયું છે, એનો અભાવ નથી થયો। આટલો આટલો અનંતવાર સંસારમાં ગયો, ભગવાનની નિવેદનની અનંતવાર સાંભળી લીધી, મુનિરાજની વાતો સાંભળી, સમય દ્રષ્ટિઓની વાતો સાંભળી, મુમુક્ષુઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી, છતાં પણ એના મિથ્યાત્વનો કણિયો જેને અનંત સંસારનું કારણ કહેવામાં આવે એ દૂર તો નથી થયો, પણ ઢીલો પણ પડતો નથી। એવી કોઈ સ્થિતિમાં ઉભો રહેલો જીવ છે એના માટે આચાર્ય ભગવાન એનું મિથ્યાત્વ કેમ ચાલ્યું જાય અને સમય પ્રસંગ કેમ પ્રગટ થાય અને એના ભવનો અંત કેવી રીતે આવી જાય એના માટે કોઈ અપૂર્વ ગાથા જરૂરી આચાર્ય ભગવાને સમયસાર પરમાગમમાં લખેલ છે। આવી કોઈ અપૂર્વ ગાથા જરૂરી ગાથા એના ઉપરના ઉપગાર દસ નંબરનો રસ છે। એમાં કહે છે કે આગળ સુધનીનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે, મૂળ શ્લોક છે, આગળ સુધનીનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે। શ્લોક છે, આત્મ સ્વભાવં પરમાવિન્નં આપૂર્ણમાદ્યંતરમુક્તમેકં વિલીન સંકલ્પ વિકલ્પજાલં પ્રકાશયન સુદનયોભ્યુદેતિ। એમ કે છે કે આત્મસ્વભાવ જે છે એ આત્મસ્વભાવ પરભાવથી જુદો છે। આત્મસ્વભાવમ પરભાવ ભિન્નમ, આત્મસ્વભાવ જે છે પોતાનો ચૈતન્ય સ્વભાવ છે, પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ છે, પોતાનો ત્રિકાળી સ્વભાવ એકરૂપ સ્વભાવ છે, જે જ્ઞાતા દ્રષ્ટના સ્વભાવી છે, એવો જે આત્માનો આત્મસ્વભાવ છે એ પરભાવથી ભિન્ન, એટલે કે પરભાવથી પ્રથમ છે, જુદો છે, સર્વતા જુદો છે પરભાવથી, એમ કે છે। અને અનાદિ અનંત જે પૂર્ણપણે રહેલો છે એવો સંકલ્પ વિકલ્પની જાળોથી રહિત છે અને એવી રીતે સુદનીનો ઉદય થાય છે એમ આ કળશમાં કહેવા માંગે છે। કળશ છે એમાં કે છે, સુદનય આત્મ સ્વભાવમ પ્રકાશને પ્રકાશયન અભ્યુદેતિ, શુદ્ધને આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે, શુદ્ધને આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે। શુદ્ધને એટલે શું કે શુદ્ધને એટલે જ્ઞાનનો એક અંશ છે, એ જ્ઞાનનો અંશ છે એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે। શુદ્ધ નહીં એનું નામ ક્યારે પડે કે જયારે આત્મ સ્વભાવનું જ્ઞાનમાં ગ્રહણ કરે ત્યારે એવા જ્ઞાનના અંશનું નામ શુદ્ધ નહીં પડે છે। શુદ્ધ નહીં આત્મ સ્વભાવને ગ્રહણ કરે છે, પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે, એનો અર્થ એમ છે કે કોઈ પણ જ્ઞાનનો અંશ પ્રગટ રૂપે જીવ પાસે પ્રત્યેક સમયે એક જ્ઞાનનો અંશ પ્રગટ રૂપે હોય છે અને એ જ્ઞાનનો અંશ પ્રગટ રૂપે હોય છે એ પોતાનો અંશી સ્વભાવ છે। એક અંશ સ્વભાવ છે જ્ઞાનનો, એક જ્ઞાયક ભાવનો અંશી સ્વભાવ છે, એને આત્મ સ્વભાવ કહેવામાં આવે અને જે અંશ સ્વભાવ છે એને જ્ઞાન સ્વભાવ કહેવામાં આવે અને આ અંશી છે એને જ્ઞાયક સ્વભાવ કહેવામાં આવે। તો પ્રત્યેક સમયે એ જ્ઞાયક સ્વભાવ એનો અંશરૂપી જ્ઞાન સ્વભાવ પ્રત્યેક સમયે પ્રગટ રૂપ છે, એ પ્રગટ રૂપ જ્ઞાન સ્વભાવ આત્મ સ્વભાવને ઉદયરૂપ ક્યારે કેવી રીતે ઉદયરૂપ માને છે કે આત્મ સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ માને છે, જે જ્ઞાન સ્વભાવ આત્મ સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ પામે એવા જ્ઞાનના અંશનું નામ શુદ્ધ નહીં પડે છે। શુદ્ધ નહીં થી એમ કે શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય માને છે. તો શુદ્ધનય એની પાસે અત્યારે છે નહીં, પણ એની પાસે જ્ઞાન છે. તો એ જ્ઞાન આત્માના સ્વભાવને પ્રગટ કરે ત્યારે શુદ્ધનય એનું નામ પડે છે. તો એવી શુદ્ધનય જે છે એ આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે. એની ચર્ચા 14મી ગાથામાં આવવાની છે. એના ઉપોદઘાત રૂપે અહીંયા શુદ્ધ નહીં અને શુદ્ધ આત્માની વાત કરી અને આ પરસ્તી ઉચ્ચાચાર્ય દેવ આ વાત આખી ચાલુ કરે છે કે શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તો કે શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તો કે આત્મ સ્વભાવ એ આત્મ સ્વભાવને કેવો પ્રગટ કરે છે, આત્મ સ્વભાવ કેવો છે અને એ આત્માના સ્વભાવને કેવો પ્રગટ કરે છે. આત્મ સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે. તો એ આત્મ સ્વભાવ કેવો છે અને એ કેવા આત્મ સ્વભાવને શુદ્ધને પ્રગટ કરતો ઉદય થાય છે એમ પ્રશ્ન કરે છે કે તે આત્મ સ્વભાવને કેવો પ્રગટ કરે છે. તો કે પર ભાવ ભિન્નમ, પર ભાવથી ભિન્નપણે એ આત્મ સ્વભાવને પ્રગટ કરતો ઉદિત થાય છે. તો કે પર ભાવ ભિન્નમ છે, એ પર ભાવ ભિન્નમ ની વ્યાખ્યા શું? પર ભાવ કોને કહેવાય, પર દ્રવ્ય કોને કહેવાય, પર સત્તા કોને કહેવાય, પર લક્ષ કોને કહેવાય? તો કે પર ભાવ ભિન્નમ તો પર ભાવ કોને કહેવાય? તો કે પર દ્રવ્ય, પર દ્રવ્યના ભાવો તથા પર દ્રવ્યના નિમિત્ત થી થતા પોતાના વિભવ. જો પર ભાવ ભિન્નમમાં ત્રણ પ્રકાર પડે છે, ત્રણ પ્રકાર આત્મ સ્વભાવમ પર ભાવ ભિન્નમ. તો આત્મ સ્વભાવ કેવો છે કે આત્મ સ્વભાવને શુદ્ધને પ્રગટ કરતો ઉદિત થાય છે. એ આત્મ સ્વભાવ ત્રિકાળ સત્તા છે, ચૈતન્ય સત્તા છે, જ્ઞાન આદિ અનંત ગુણોથી ભરેલી ભરપૂર સત્તા છે. એમાં ચૈતન્ય પણ અંદરમાં પ્રત્યેક ગુણમાં વિસ્તરાથી વિસ્તરેલું વિભુગુણને કારણે વિસ્તૃત થયેલો આખો વિસ્તાર એના અંદરમાં અનંત ગુણાત્મક એવો ભરેલો છે. એવો જે આત્મ સ્વભાવ છે એ પરભાવથી ભિન્ન છે. તો કે પરભાવ કોને કહેવાય અને આત્મભાવ કોને કહેવાય? તો કે આત્મભાવ તો અનંત ગુણાત્મક એકરૂપ ચૈતન્ય વસ્તુ માત્ર છે અને પરભાવથી ભિન્ન છે આત્મ સ્વભાવ. તો પરભાવ શું છે, પરભાવ કોને કહેવાય? તો કે પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો અને પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવ. જો પેલામાં પેલા જે છે પરદ્રવ્ય, તો પરદ્રવ્ય એટલે એ આઠ કર્મની સત્તા છે એને પરદ્રવ્ય કહેવામાં આવે છે. એ પરદ્રવ્ય એ સત્તા છે, એ પરદ્રવ્ય છે. એ પુદગલની સત્તા છે, એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય અને પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવો, પરદ્રવ્ય પુદગલ અને પરદ્રવ્યના ભાવો કર્મનો ઉદય આદિ. પરદ્રવ્ય પુદગલ અને કર્મ અને એના ભાવો શું કહેવાય? તો કે કર્મનો ઉદય આવે એ પરદ્રવ્યનો ભાવ છે. કર્મને પરદ્રવ્ય કીધું અને કર્મ ઉદયમાં આવે એ પરદ્રવ્યનો ભાવ કહેવામાં આવે છે. ઉદગલમાં રહેલા કર્મો એ પરદ્રવ્ય અને એ પરદ્રવ્યનો ઉત્પાદ થાય એ પરદ્રવ્યનો ભાવ છે. એટલે એક તો પરદ્રવ્ય કર્મની સત્તા, ઉદગલની સત્તા અને એનું ઉત્પાદ પણ થાય એ પરદ્રવ્યનો ભાવ કહેવામાં આવે છે. પછી કહે છે કે પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવ. પરદ્રવ્ય કોને કીધું? ઉદગલ. અને ઉદગલમાં રહેલા કર્મો અને એ કર્મનો ઉદય એને પરદ્રવ્યનો ભાવ કીધો અને એ પરદ્રવ્ય અને પરદ્રવ્યનો ભાવ એ પરદ્રવ્યના નિમિત્ત, પરદ્રવ્ય નિમિત્ત તરીકે છે. પરદ્રવ્ય પોતાની સત્તામાં નથી, સ્વદ્રવ્યમાં નથી, એટલે એને પરદ્રવ્ય કીધું છે. તો પરદ્રવ્ય નિમિત્ત તરીકે છે. તો પરદ્રવ્ય નિમિત્ત તરીકે છે એ પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવ. અહીંયા પરદ્રવ્યના નિમિત્ત થી થતા એટલે કર્મથી વિભાવ પોતામાં નથી થતો, પણ પરદ્રવ્યના નિમિત્તથી. એટલે પરદ્રવ્યની જે નિમિત્તપણે સત્તા રહેલી છે અહીંયા જો ત્યાં એ તરફ પોતાનો ભાવ જો જોડાઈ જાય તો એ કપર દ્રવ્ય ને નિમિત્ત કહેવામાં આવે અને અહીંયા પોતાની પર્યાયમાં વિભાવ ઉત્પન્ન થાય તો એને એમ કહેવામાં આવે કે પર દ્રવ્યના નિમિત્તથી થતા પોતાના ભાવ. પર દ્રવ્ય નિમિત્ત છે, પોતાના ભાવો છે, એ નૈમિત્તિક છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યોની બે પર્યાય વચ્ચે વર્તમાનમાં અજ્ઞાની જીવને જયારે એ નિમિત્તનું લક્ષ કરે ત્યારે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે સમયે લક્ષ કરે, જે સમયે એ તરફ જોવે, એ સમયે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધના વ્યવહાર ઉભો થાય છે. એટલે એને કહે છે કે કેવો આત્મ સ્વભાવને તે આત્મ સ્વભાવને કેવો પ્રગટ કરે છે તો પરભાવ ભિન્નમ. પરભાવ ભિન્નમ એટલે શું કે પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો અને પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો. પરદ્રવ્યના નિમિત્તે પરદ્રવ્યના લક્ષે પોતામાં હંમેશા વિભાવની ઉત્પત્તિ થાય અને પરદ્રવ્યનું લક્ષ છૂટી જાય તો પોતામાં સ્વભાવ ભાવની ઉત્પત્તિ થાય એટલે પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. એ પરભાવો ક્યાં? કે પોતાની પર્યાયમાં નૈમિત્તિક રૂપે વિભાવ ભાવ પ્રગટ થાય એને પરભાવ કહેવામાં આવે છે. એવા પરભાવોથી પણ પોતાના આત્માને ભિન્નપણે શુદ્ધને ચૈતન્ય સ્વભાવને પ્રગટ કરતો ઉભી થાય છે. એટલી વાત કે છે કે આત્મ સ્વભાવમ પર ભાવ ભિન્નમ, એમાં કેટલું બધું અમૃતચંદ્ર આચાર્યને કેવું છે કે એક તો આત્માની સ્થિતિ સિદ્ધ કરે છે, શુદ્ધ આત્માની સ્થિતિ સિદ્ધ કરે છે. એ શુદ્ધ આત્માની સ્થિતિ બતાવવા વાળું કોણ છે? તો કે એ બતાવવા વાળો એ જ્ઞાનનો અંશ છે. એ જ્ઞાનનો અંશ શુદ્ધ આત્માને પ્રગટ કરતો ઉદિત થાય તો એનું નામ શુદ્ધ નહીં પડે છે. તો એ શુદ્ધ નહીં કેવા આત્માને પ્રગટ કરતો ઉદિત થાય છે? એટલે પરભાવ ભિન્નમ એવો આત્મા છે, શુદ્ધ આત્મા છે, એમાં કોઈ પરભાવો નથી. પરદ્રવ્યના તો પરદ્રવ્યના તો ભાવો નથી, પણ પોતાના વિભાવો છે એ પણ શુદ્ધ આત્મામાં નથી. એક સમયની બહિર્લક્ષી પરાત્રિક પર્યાયમાં જે નૈમિત્તિક પણ વિભાવ રૂપે ચાલે છે એનાથી પણ ચૈતન્ય સ્વભાવ આત્મ સ્વભાવ જુદો છે. એવા સ્વભાવને શુદ્ધ નહીં પ્રગટ કરે છે કે જે પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો અને પરદ્રવ્યના નિમિત્ત થતા પોતાના વિભાવો એનાથી જુદો એક આત્મ સ્વભાવ છે. એવા આત્મ સ્વભાવને શુદ્ધ નહીં પ્રગટ કરતો. એટલે કે છે કે આત્મ સ્વભાવમ પર ભાવ ભિન્નમ. જો આત્મા એક જુદી વસ્તુ, એ પ્રગટ થતું જ્ઞાન સિદ્ધ નહીં એક જુદી વસ્તુ, પરદ્રવ્ય ભૂતગલ આદિ કર્મ એ જુદી વસ્તુ, કર્મના ઉદયમાં આવતો પરદ્રવ્યનો ભાવ એ જુદી વસ્તુ અને એ પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો એ પોતાની પર્યાય પણ ત્રિકાળી રૂપેથી જુદી વસ્તુ. આટલી બધી વાત આ આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ. જ્યાં આત્મ સ્વભાવ ખ્યાલમાં આવે, જ્યાં આત્મ સ્વભાવ જ્ઞાનમાં ઉભી થાય, ત્યાં પરભાવથી ભિન્ન પડી જાય, પરદ્રવ્યથી ભિન્ન પડી જાય. પરદ્રવ્યના ભાવો, પરદ્રવ્ય અને પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પણ જુદો પડી અને આત્મ સ્વભાવને ઉદિત કરતો શુદ્ધ નહીં જ્ઞાનનો અંશ પ્રગટ થાય, જ્ઞાનનો અંશ એને શુદ્ધ નહીં કહેવામાં આવે. એટલે કે છે કે આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ. પછી કે છે કે વળી તે જો કે છે પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે આપૂર્ણમ એ કેવો છે? આપૂર્ણમ એટલે કે પરિપૂર્ણ છે, એ પોતે પોતાથી પૂર્ણ છે. આપૂર્ણમ, આપૂર્ણમ આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે. એ આત્મ સ્વભાવ છે એ સમસ્તપણે પરિપૂર્ણ છે, જ્ઞાયક દેવ છે, એ ચૈતન્ય સત્તા છે, અનંત ગુણોથી ભરપૂર સત્તા છે, એકરૂપ સત્તા છે, વેદ સત્તા છે, નિત્ય સત્તા છે, એવી ને એવી સત્તા છે, અનાદિયત સત્તા છે, અવિનશ્વર સત્તા છે, પ્રત્યક્ષ પ્રતિભાસની સત્તા છે. એ સત્તા પોતાની પાસે અત્યારે વિદ્યમાન કરી છે દરેક જીવ પાસે. એવી સત્તા પોતાની પાસે અત્યારે દરેક જીવ પાસે વિદ્યમાન છે. એવો આત્મ સ્વભાવ છે એ સમસ્તપણે પૂર્ણ છે, સમસ્ત લોકાલોકને જાણનાર છે એમ પ્રગટ કરે છે. એ આત્મ સ્વભાવ કેવો છે કે એમાં શક્તિ પણ એવું પડ્યું છે કે એ શક્તિની જ્યાં વ્યક્તિ થાય પૂર્ણ ત્યાં એ સમસ્ત લોકાલોકનું જાણવું એને પ્રગટ થઈ જાય. શક્તિ રૂપે જાણવું તો હવે જીવોને કેવળ જ્ઞાન થવાનું હોય એને અત્યારે વર્તમાનમાં પડ્યું છે ભલે મિથ્યા દ્રષ્ટિ એવું શક્તિરૂપ જાણવાનું તો અત્યારે મિથ્યા દ્રષ્ટિ પાસે પણ પડ્યું છે. પણ એ શક્તિને જે ધંડોળે શક્તિમાનની જે દ્રષ્ટિ કરે એને એવું કોઈ પૂર્ણપણું પ્રગટ થાય છે એવું કેવળ જ્ઞાન પ્રગટ થતા સમસ્ત લોકાલોકનો જાણકાર બની જાય છે. એવું અંદરમાં શક્તિરૂપ જાણવું પડ્યું છે જ્યાં બહાર આવીને ઉભી થાય છે સમસ્ત લોકાલોકનું જાણવું એને થઈ જાય છે. સમસ્ત લોકાલોકના જાણવાથી એની સ્થિતિના મહિમાનું વર્ણન કરે છે કે તારો આત્મ સ્વભાવ એને જ્યાં તારું જ્ઞાન જાણે પરિપૂર્ણપણે ત્યાં સમસ્ત લોકાલોકનું જાણવું થઈ જાય છે. લોકાલોકનું જાણવું કેને તો જીવને મહિમા આવે. હા લોક અલોક આખું આવું સ્વરૂપ આટલું લોકાલોક ભરેલું છે એનું જાણવું એક સમયની જ્ઞાનની પર્યાયમાં કેવળ જ્ઞાનમાં થઈ જાય એ કેવું સ્વરૂપ હશે કેટલું સામર્થ હશે એ પર્યાયનું. એટલે સમસ્ત લોકાલોકનું જાણનાર શક્તિ પણ અંદરમાં પડ્યું છે અને એની પ્રગટતા થાય ત્યાં સમસ્ત લોકાલોકનું જાણવું એને થઈ જાય છે. પછી હવે આવે છે વાત કે કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મ સંયોગથી છે શુદ્ધ નહીમાં કર્મ ગૌણ છે. જ્ઞાનમાં જે ભેદ પડે છે એ કેવી રીતે પડે છે જ્ઞાનનો ભેદ કે કર્મના સંયોગની સ્થિતિ ઉપર આ પરદ્રવ્ય કીધું ને પરદ્રવ્ય પરદ્રવ્યના ભાવો ત્યાં એ જ્ઞાનનું લક્ષ જાય છે તો એ જ્ઞાનમાં ભેદ પડે છે. એ ભેદ પેલો એ શેને લીધે પડે છે કે કર્મનો સંયોગ છે ત્યાં તે લક્ષ કરે છે તો ખરેખર એના જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ પડે છે. જો એ ત્યાં લક્ષ ન કરે તો જ્ઞાન અને જ્ઞાયક અભેદપણે અનુભવમાં એને આવી જાય છે. કે કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મ સંયોગથી છે શુદ્ધ નહીંમાં કર્મ ગૌણ છે. શુદ્ધ નહીંમાં કર્મ ગૌણ છે એટલે કે શુદ્ધ નહીં તો પોતાના આત્મ સ્વભાવને ઉદિત કરતો જ પ્રગટ થાય છે એટલે ત્યાં કર્મ હોવા છતાં પણ એ સમયે તો ઉદિત કરતો પ્રગટ થાય ત્યારે તો કર્મના અનુદયની સ્થિતિ હોય છે કર્મની ગેરહાજરીમાં મળે છે. પણ ત્યાં કર્મ ગૌણ પણ હજી વિદ્યમાન છે શુદ્ધ નહીં પ્રથમ પ્રગટ થાય ત્યારે એટલે એમ કે છે કે શુદ્ધ નહીંમાં કર્મ ગૌણ છે. વળી તે આદિ અંત વિમુક્તમ આત્મ સ્વભાવને આદિ અંતથી રહિત પ્રગટ કરે છે. અર્થાત કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે. એટલે કે આત્મ સ્વભાવ અનાદિ અનંત છે એવો ને એવો છે સદાય વિદ્યમાન છે અનાદિ કાળ પહેલા જેવો હતો વર્તમાનમાં પણ એવો છે અનંતકાળ સુધી એવો રહેવાનો છે એવો એને આત્મ સ્વભાવને આદિ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને પ્રગટ કરે છે. એટલે કે ઉત્પાદ વ્યક્તિ રહી જે ધ્રુવપણું પારિણામિક સ્વભાવપણે રહેલું છે એવા સ્વભાવને એ પ્રગટ કરે છે. ઉત્પાદ વ્યય પારિણામિક ભાવ માટે સંયોગ છે. ઉત્પાદ વ્યય છે એક સમયની દશામાં પરિણમતી વસ્તુમાં ચાલે છે અને આ પારિણામિક ભાવ છે એ સદાય ધ્રુવ સત્તા એવી ને એવી રહેતી સત્તા કદી ઉત્પાદ ન પામતી એટલે કદી એનો વિનાશ થતો નથી. જે ઉત્પાદ હોય એનો વ્યય નિયમથી હોય બીજે સમયે પણ આનું તો ઉત્પાદ જ નથી. આ તો પ્રથમથી જ વસ્તુ એવી ને એવી રહેલી છે એટલે ઉત્પાદ જ્યાં થાય છે એવા સંયોગથી પણ પારિણામિક ભાવ વસ્તુ ધ્રુવ સત્તા ત્રિકાળી દ્રવ્ય વસ્તુ છે એ એવી ને એવી રહે છે એટલે ઉત્પાદ વ્યયમાં પણ આ પારિણામિક ભાવ કદી આવતો નથી. એવો એક ધ્રુવ ચૈતન્ય સ્વભાવ એ કદી ઉત્પન્ન થતો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિક ભાવને તે પ્રગટ કરે છે. વળી તે એકમ એટલે કે આત્મ સ્વભાવને એક સર્વ ભેદભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. સર્વ ભેદભાવો એટલે કોઈ પણ પ્રકારના ગુણના ભેદ કે પર્યાયના ભેદ એવા કોઈ પણ ભેદભાવો તેમાં અનુભૂતિના કાળમાં હોતા નથી એવા સ્વભાવને પ્રગટ કરે છે. ધ્યેયમાં ગુણભેદનો અભાવ છે અને સમ્યક પ્રકારે જે આત્માને અનુભવીને સુજ્ઞની પ્રગટતા થાય એમાં પર્યાયનો ભેદ હોતો નથી એવા એ આત્મ સ્વભાવને એક સર્વ ભેદભાવથી દ્વૈત ભાવથી એટલે બે પણાથી રહી એકાકાર એકાકાર એટલે એક સ્વરૂપ એક સ્વરૂપ આકાર એટલે સ્વરૂપ એવા એકાકાર રૂપે એને પ્રગટ કરે છે. અને પછી કહે છે કે વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ સંકલ્પ વિકલ્પની જે ઝાડ ચાલે છે એ કેવી રીતે વિલય થઈ જાય. સંકલ્પ એટલે કે દ્રવ્ય કર્મ ભાવ કર્મ એમાં નવ કર્મમાં પોતાની આત્મબુદ્ધિ લગાવવી એને સંકલ્પ કહેવાય અને વિધેયના લક્ષ્ય જ્ઞાનમાં ભેદ પડે એને વિકલ્પ કહેવામાં આવે. એવા સંકલ્પ વિકલ્પ થી જુદો પરમાત્મ સ્વભાવ છે એવો જુદો વિનાયક ભાવ છે એક અખંડ એકરૂપ ચૈતન્ય તત્વ છે એવા સ્વભાવને પ્રગટ કરતો શુદ્ધ નય ઉદિત થાય છે. દ્રવ્ય કર્મ ભાવ કર્મ ન કર્મ આદિ ઉદ્ગલ દ્રવ્યમાં પોતાની કલ્પના કરવી એને સંકલ્પ કહે છે. ચાહે દ્રવ્ય કર્મ હો ચાહે ન કર્મ હો ચાહે તેમના નિમિત્ત થતા ભાવ કર્મ હો એ ખરેખર ઉદ્ગલ દ્રવ્યો છે એમાં પોતાની કલ્પના કરવી ભાવ કર્મ ને ઉદ્ગલ માં કઈ પૂછાય કારણ કે ભાવ કર્મ દ્રવ્ય કર્મ ના સંકેત થતું હોવાને કારણે એને પણ ઉદ્ગલ દ્રવ્યમાં સ્થિત થઈ અને દ્રવ્ય કર્મ ભાવ કર્મ નવ કર્મ આદિ ઉદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી એટલે સંકલ્પ કરે છે અને દેવના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો એને વિકલ્પ કહે છે. આવી સંકલ્પ વિકલ્પની જાળો વિલય પામી જાય એ ખરેખર ત્યારે શુદ્ધ નહીં આત્માને ઉદિત કરતો પ્રગટ થાય છે. એમ આ દસમા વર્ષમાં કીધું. હવે એ દસમા વર્ષમાં ઉપોદગાર કીધો ચૌદમી ગાથાનો આખો ચૌદમી ગાથાનો સારામાં ભરેલો છે. એ ચૌદમી ગાથા પારિણામિક ભાવ કેવો છે વર્ષ સ્પષ્ટ અનન્ય નિયત વિશેષ સંયોગ અને વર્ષ સ્પષ્ટ આદિ ભાવોથી જુદો કેવી રીતે છે એમાં એક એક બોલના એક એક દ્રષ્ટાંત આપીને આચાર્ય ભગવાન સમજાવશે એની ચર્ચા આપણે આજે રાતથી ચાલુ કરશું. આજે રાતથી આપણે સમયસર જ ચાલવાનું છે. આવી રીતે આવું સ્વરૂપ છે સર્વભવિજીવો આવા સ્વરૂપને ઓળખી અને એ પોતાના સ્વરૂપને પામે એવી મદદ